તારીખ 16/5/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 43.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ત્રીજો અધિકાર, સંસાર દુઃખોનું વર્ણન. સંસારમાં અનેક પ્રકારના દુઃખો છે, એનું નિરૂપણ એટલા માટે અહીંયા જીવને વિચારવું પ્રયોજનભૂત છે કે જીવ આવા અનંત દુઃખ ભોગવા છતાં ભૂલી ગયો છે, ભાવાંતર થવાથી એ ભૂલી ગયો છે કે આવા દુઃખ મેં ભોગવ્યા છે, અને એ વિસ્મૃતિને લઈને ફરીને હું એવા દુઃખ ભોગ ન ભોગવું, એ દુઃખ ભોગવવાના કારણને હું ન સીવું, એવું એને વિસ્મૃત થઈ ગયું છે, એનું સ્મરણ કરાવે છે. અનંત દુઃખ ભોગવા છે, હવે આવા દુઃખ ભોગવામાં ન જવું પડે, એને માટે કોઈ ઉપાય કરવો જરૂરી છે. તિર્યંજ ગતિના દુઃખોનું વર્ણન કર્યા પછી હવે નરક અવસ્થાના દુઃખોનું વર્ણન કરે છે. જ્ઞાન નિક્ષતે છે, જ્ઞાનમાં મતિ, જ્ઞાનમાં સ્મરણ અને વિસ્મરણ એ બે પ્રકારની પર્યાય છે. સ્મરણ રહે કેટલો કાળ સુધી, કોઈ પણ પ્રસંગ બને તો કેટલો કાળ સુધી જેનું સ્મરણ રહે છે, પછી એ વિસ્મૃત થઈ જાય છે. દરેક પ્રસંગ વિસ્મૃત થઈ જાય છે. આપણે નથી કહેવત પડી ગુજરાતીમાં, દુઃખનું અસળ દાડા, જેમ સમય જાય એમ વિસ્મૃત થઈ જાય, એટલે એની દવા છે. નહીતર તો માણસ દુઃખી થયા જ કરે, દુઃખ સંભાળીને દુઃખી થયા કરે. પણ અહીંયા તો પ્રયોજન છે કે આવા આવા દુઃખ ભોગવા છે, આવા દુઃખ જીવ ન ભોગવે, એ માટે એને વિશેષ કરીને એવું સાધન ગ્રહણ કરવું, એવો ઉપાય કરવો કે જેથી ફરીને જીવ દુઃખી ન થાય. ફરીથી શરૂઆત કરીએ, થોડું ચાલ્યું છે ને? સંઘની પંચેન્દ્રિયોમાં નરકના જીવો છે, તે તો સર્વ પ્રકારે મહાદુખી છે. નરકના જીવોમાં જે સંઘની પંચેન્દ્રિય જીવો છે તે મહાદુખી છે, ને મુખ્યપણે એની જ અહીંયા ચર્ચા કરવી છે. બીજા જે અસંઘની આદિ છે એની ચર્ચા નથી કરવી. નારકીને પર્યાયને પ્રાપ્ત થયા છે એ બધા સંઘની જ છે. તેમનામાં જ્ઞાનાદિકની શક્તિ કંઈક છે, અને ત્રણ જ્ઞાન હોય છે, મતિ, શ્રુત અને કુઅવધિ. એટલે જ્ઞાનાદિકની શક્તિ તો કંઈક છે, પણ વિષયોની ઈચ્છા ઘણી હોવાથી, એટલે જે પ્રતિકૂળતાના દુઃખ છે એને મટાડવા માટે એને સાતાના સુખની ઘણી ઈચ્છા હોવા છતાં, તથા ઈષ્ટ વિયોગની સામગ્રી કિંચિત પણ ન મળવાથી, અને જરા પણ જે એને જોઈએ છે, ઈષ્ટ એટલે જે ચાહે છે, એવું જરાય એને કાંઈ મળતું નથી. શું તરસ લાગે, પાણીનો છાંટો ન મળે, ભૂખ લાગે, અનાજનો દાણો ન મળે. કેટલા વર્ષો સુધી? અબજો વર્ષ સુધી ન મળે. પાછું એમ નહીં કે બે ચાર કલાક પછી મળી જવાનું છે, અહીંયા જેમ થાય છે એમ નથી, અબજો વર્ષ સુધી ન મળે. એ શક્તિ હોવા છતાં, એ શક્તિ એટલે જ્ઞાનાદિકની શક્તિ હોવા છતાં પણ તેઓ મહાદુખી છે. એટલા માટે સરખામણી કરી કે નિબોધના જીવોને એ શક્તિ છે, જ્ઞાનનો ઉઘાડ બિડાઈ ગયો છે તો પણ મહાદુખી છે, અહીંયા જ્ઞાનનો ઉઘાડ છે તો પણ મહાદુખી છે. અને વિપરીત જ્ઞાન છે. શું એનું કારણ? અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન છે. શું? ક્રોધાદિ કષાયોનું અતિ તીવ્રપણું હોવાથી તેમને કૃષ્ણાદિક અશુભ લેશિયાઓ જ હોય છે. ઘણા ત્યાં ક્રોધ પ્રકૃતિની મુખ્યતા છે. અહીંયા જે માન પ્રકૃતિની મુખ્યતા છે ત્યાં ક્રોધ પ્રકૃતિની મુખ્યતા છે. માન પ્રકૃતિ માટે અહીંયા દવા બહુ સારી કૃપાળુદેવે બતાવી છે. માનાદિક શત્રુ મહાન નિજ છંદે ન મરાય જાતા સદગુરુ ચરણમાં. સત્પુરુષના ચરણમાં નિવાસ કરવો, આ તો જે પ્રકૃતિ માનની લઈને આવ્યો છો એવી જ છે. સત્પુરુષના ચરણનો ઈચ્છુક થા તમે માન ગળી જશે. કેમ કે ત્યાં તો પછી એ છે કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક છે એ દાસાનો દાસ થઈને રહે છે, એટલે એના પણ જે ફરતા છે એની પણ એને એને દાસ દાસત્વ વૃત્તિ આવે છે. એટલે પછી માણસ માન તો ક્યાં કરે છે કે જે આજુબાજુનું પોતાનો પરિચિત સર્કલ છે એમાં જ કરે છે માન. જેની સાથે લેવા દેવા નથી, જે ઓળખતા નથી, આ તો માન અપમાનનો સવાલ ઊભો થતો નથી. જેણે માણસોમાં તો માન અપમાનનો કોઈ ઉદય જ નથી હોતો. જાણીતા માણસો વચ્ચે માન હોય છે તો એ જે એના જાણીતા છે સત્પુરુષના અનુયાયીઓ આશ્રિતો એનું પણ દાસત્વ ભાવે, દાસત્વ સ્વીકારે છે. પછી ક્યાં માન થાય કે પછી માન થવાનો પ્રશ્ન રહેતો નથી. અને એમ ન થાય તો એ સત્પુરુષના ચરણમાં રહ્યો નથી, રહેવા છતાં પણ રહ્યો નથી. શું એટલે અંતરમાં વિપરીતતા રહી જાય તો મુશ્કેલી છે. પાછે સંયોગ મળવા છતાં અંતરમાં વિપરીતતા રહી જાય તો મુશ્કેલી છે. કે ત્યાગ જેવું છે એમ. માણસો ત્યાગ તો કરે છે ધર્મના ક્ષેત્રમાં, ઓગ સંજ્ઞા એ દીક્ષા વગેરે લઈને ત્યાગ કરે છે કે નહીં. અંદરમાં વિપરીતતા રહી જાય એટલે ત્યાગ કામ કરતો નથી, ત્યાગ નિષ્ફળ જાય છે. એમાં સત્સંગ નિષ્ફળ જાય, સત્પુરુષનો યોગ પણ નિષ્ફળ જાય છે. અનંત વાર ગયો છે એ રીતે અનંત વાર નિષ્ફળ થયો છે એ યોગ. ઓળખવા યોગ્ય એવી પોતાની યોગ્યતા પ્રાપ્ત નથી કરી. જોકે અહીંયા એક પ્રશ્ન થવા યોગ્ય છે, એવી યોગ્યતા કેવા પ્રકારની હોય? આ પ્રશ્ન થવા યોગ્ય છે. પાછળ પડી જવું જોઈએ એક એક વાતને. જીવને અસત્સંગની રૂચિ મટે. શું? જે કોઈ અસત્સંગ છે એની રૂચિ મટે જીવને. પછી અસત્સંગ ઘરમાં ને બાર બધે છે, એક સત્સંગ સિવાય બાકીનો બધો અસત્સંગ છે. એની રૂચિ મટે. શું? એની અપ્રીતિ થાય, એની અરુચિ થાય, અને સત્સંગની અત્યંત અત્યંત રુચિ રહે. શું? તો એની યોગ્યતા આત્મહિતની વિશેષ ભાવના હોવાને લીધે ત્યાં શું થયું છે? સત્સંગની રુચિ છે એનો અર્થ શું છે? કે તીવ્ર આત્મહિતની ભાવના થાય છે, ઘટે છે. અને એ ભાવના એટલી તીવ્ર થાય, ગુણ જિજ્ઞાસા એટલી તીવ્ર થાય, સત્પુરુષના ખોજ માટેની પણ એની વૃત્તિ એટલી તીવ્ર થાય, ઓળખવા માટેની પણ વૃત્તિ એની એટલી તીવ્ર થાય કે એના ઉદયના પરિણામોમાં રસ નિરસપણાને પામે એવી કોઈ યોગ્યતા થાય તો જરૂર ઓળખાણ થાય. ન થાય એવું નથી, પણ જરૂર ઓળખાણ થાય. પણ આટલી તૈયારી હોવી જોઈએ. બહુ ભાગ તો જીવને સત્સંગની રુચિ કરતા અસત્સંગની રુચિ વિશેષ છે. એટલે જ્યાં સુધી એ પલ્લું નમે છે ત્યાં સુધી યોગ્યતાની ખામી છે. યોગ્યતાની ખામી છે ત્યાં સુધી સત્પુ સત્પુરુષ હોય તો પણ એને ઓળખી શકવાની પરિસ્થિતિ બનતી નથી. સત્પુરુષ માનીને પૂજા ભક્તિ કરે, પાછા ગુરુદેવ મળ્યા, એમાં ક્યાં પૂછવાની જ વાત છે કે ગુરુદેવ સત્પુરુષ હતા કે નહીં, એમને કામ આવે. ઓળખાણ એની પોતાની હોવી જોઈએ, એવી વાત છે. જરા બીજી જાતની વાત છે. સાતાના કારણોમાં પણ પ્રિયતા લાગે છે, એ પણ જીવને અસાતાનો અણગમો, અનુકૂળતાનો ગમો, પ્રતિકૂળતાનો અણગમો, એ પણ જીવને યોગ્યતા રૂપનારું બહુ મોટું કારણ છે કે જે સત્પુરુષને ઓળખવા દે. ઓળખાણ થયે તો પરમેશ્વર બુદ્ધિ એ મહાત્મા આવે. ઓળખાણ થયાનું લક્ષણ શું? કે પરમેશ્વર બુદ્ધિ એનું મહાત્મા એને આવે તો સમજવું કે હવે બરાબર ઓળખાણ થઈ છે. નહીતર સાતા સાતાના કારણો પ્રિય અપ્રિય લાગશે, બીજાના દોષની મુખ્યતા થશે, કોઈ પોતાના દોષ કહેશે તો એને અણગમો થશે. આ બધા જે પ્રકાર છે એ જીવને યોગ્યતા રોકવાના બહુ મોટા બાધક કારણો, પ્રતિબંધક કારણો છે. અને ત્યાં સુધી સ્વચ્છંદ ને માનાદિક શત્રુ જાય એવા નથી, ત્યાં સુધી નહીં જાય. અહીં તો ક્રોધ ની વાત ચાલે છે, પણ આપણે પગ નીચે રેલો આવે છે માન નો, ક્રોધ કરતા છે અત્યારે. શું કહે છે કે મોટા ભાગે નારકીમાં તો અશુભ લેશિયા જ હોય છે, ક્રોધ માન વડે એકબીજાને દુઃખ આપવાની જ નિરંતર તેમની પ્રવૃત્તિ હોય છે. ક્રોધ માન બે એટલા માટે લીધા, દ્વેષની પ્રકૃતિ છે એટલે પ્રકૃતિમાં ક્રોધ મુખ્ય છે ત્યાં ઉદયમાં, એટલે એકબીજાને દુઃખ આપવાની જ પ્રવૃત્તિ હોય છે. જો તેઓ એકબીજાની સાથે મિત્રતા કરે તો એ દુઃખ મટી જાય, જો તેઓ એકબીજાની સાથે મિત્રતા કરે તો દુઃખ મટી જાય, પણ ત્યાં મિત્રતા કરવાનો એને ઉદય આવતો નથી, આમે એને દ્વેષનો જ ઉદય વર્તે છે. વળી અન્યને દુઃખ આપવાથી તેમનું કાંઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. બીજાને દુઃખી આપે છે, મારે છે, મારી નાખે, પોતાને કાંઈ હાથમાં આવતું નથી, માત્ર એને ક્રોધ શાંત થાય છે. છતાં ક્રોધ માનતા ક્રોધ માનના અતિ તીવ્રપણા વડે કરીને તેઓનામાં એકબીજાને દુઃખી કરવાની જ બુદ્ધિ રહે છે. આને દુઃખી કરો, આને દુઃખી કરો, અને અવધિ જ્ઞાન હોય છે ને, જે એને ભૂતકાળના બધા વૈરવૃત્તિઓ એને જ્ઞાનમાં આવી જાય છે કે આણે મારું આમ કર્યું હતું, આણે મને દારૂ પીવડાવ્યો હતો એટલે હું નરકમાં આવ્યો, શું આણે મને હિન્દુ ખવડાવ્યું હતું. એ ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા, કાકા ભત્રીજો કે મામા ભાણે જેવા કોઈ હશે એટલે કાંઈક ટીબી થયો હશે ને, એ જમાનામાં ટીબીમાં ઈંડાના એવો બધો ખોરાક આપે, શું બે નરકમાં ગયા, ખાનાર અને ખવડાવનાર બે ગયા નરકમાં. પછી ઓલાને ખબર પડી જેણે ખાધું હતું એને, એટલે મેં તે મને કીધું નહીં કે મેં તને હિન્દુ ખવડાવ્યું છે કે, એ માર્યો એને ખૂબ, એનો વડીલ હતો પણ ત્યાં તો ત્યાં કાંઈ વડીલ ફડીલ રહેતો નથી, શું મને નરકમાં લઈ આવ્યો કે એમ કરીને એને મારે. એટલે એવી રીતે પૂર્વના કારણોને સ્મૃતિમાં લઈને એ રીતે દ્વેષ ખૂબ કરે છે. ગુસ્સાની પ્રકૃતિ બે પ્રકારે વિરોધ થાય, એક માયાચાર થી થાય અને એક ગુસ્સા થી થાય. ક્રોધ થી થાય ત્યારે સમજવું કે એ નારકીની તૈયારી કરે છે. વિક્રિયા વડે અન્યને દુઃખદાયક શરીરના અંગ અથવા શત્રુ બનાવી, વિક્રિયા વડે અન્યને દુઃખદાયક શરીરના અંગ અથવા શસ્ત્રાદિક બનાવીને પોતાના એવા અંગ ઉપાંગ હોય, નખ એવા હોય, એવા દાંત હોય, શું એવું શરીર વજનદાર હોય, અને શસ્ત્ર પણ બનાવે, શરીરના શસ્ત્ર બનાવે, એ જાતની વિક્રિયા, વિકરીક શરીર હોય છે ત્યાં, એ વડે પોતે બીજાને દુઃખી કરે અથવા પોતાને અન્ય કોઈ દુઃખી કરે છે. કોઈ પણ વડા તેમનો કશાય શાંત થતો નથી. એટલો ક્રોધ કરી કરીને સાગરોપમના આયુ સુધી ક્રોધ કરે પણ એનો કશાય શાંત થતો નથી. સળગ્યા જ કરે કસાઈમાં, એ ત્યાં કા નારકીમાં સળગ્યા જ કરે, સળગ્યા જ કરે, બહુ દુઃખી હોય છે. શું વળી તેમનામાં માયા લોભની પણ અતિ તીવ્રતા છે. શું આ બેનો ઉદય વર્તે છે પણ માયા લોભ કઈ વ્યાગ્યા નથી, એ રાગની પ્રકૃતિની પણ એટલી રીતે એક સિક્કાની બે બાજુ છે, આ હોય અને આ હોય જ તે. ઉદયમાં એક દેખાય પણ બીજો નથી એમ માનવું નહીં, હોય જ છે. પરંતુ કોઈ ઈષ્ટ સામગ્રી ત્યાં દેખાતી નથી, તેથી તેઓ એ કશાયનું કાર્ય પ્રગટ કરી શકતા નથી. ત્યાં એને રાગના વિષયો મળતા નથી એટલે એનો રાગ નથી દેખાતો. દ્વેષની પ્રવૃત્તિ દેખાય છે એટલે દ્વેષ કેટલો છે એ ખબર પડે છે. પણ એ વડે અંતરંગમાં તેઓ મહાદુખી જ છે. પણ એ વડે અંતરંગમાં તેઓ મહાદુખી જ છે. વળી કદાચ કદાચિત કિંચિત કોઈ પ્રયોજન પામી તેનું પણ કાર્ય બને છે, અને કોઈ 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 વખત કોઈ એની ઈચ્છા અનુસાર પણ કોઈ વાત બને છે. એટલો પણ કોઈ થોડો ક્યારેક કોઈ પુણ્યનો ઉદય આવે છે તો એનું પ્રયોજન, બહારનું પ્રયોજન પણ અનુસાર કોઈ પરિસ્થિતિ બને છે. તેઓમાં હાસ્ય અને રતિ કશાય છે પણ બાહ્ય નિમિત્ત ન હોવાથી તે પ્રગટ થતા નથી. એ રાગની પ્રકૃતિ છે હાસ્ય અને રતિની. કદાચિત કિંચિત કોઈ કારણવશાત એ પ્રગટ થાય છે, એમાં પણ કોઈ વખત એને એવું બને છે. અવરતિ શોક ભય અને જુગુપ્સાના બાહ્ય કારણો ત્યાં સદાય હોય છે. શું શોક થાય, ભય થાય, જુગુપ્સા, ગંદકી વગેરે બહુ હોય છે ને ત્યાં, એ તો ત્યાં સદાય હોય છે. તેથી એ કશાયો તો તીવ્રપણે પ્રગટ એને હોય છે અને એ સતત ચાલ્યા કરે છે. એને એ કશાયો તો ત્રણ પ્રકારના વેદમાં માત્ર એક નપુસક વેદ નામનો તેમનામાં હોય છે. નારકીઓને એક જ વેદ હોય છે, બધા નારકીઓ નપુસક વેદવાળા હોય છે, ત્યાં પુરુષ સ્ત્રી કોઈ નથી હોતા. હવે ઈચ્છા ઘણી હોય છે પણ ત્યાં સ્ત્રી પુરુષથી રમવાનું નિમિત્ત ન હોવાથી તેઓ મહાદુખી છે. ત્યાં એના વિષયનું કોઈ સાધન નથી એટલે પણ વિશેષ ત્યાં ઘણા દુઃખી છે. એ પ્રમાણે કશાયો વડે તેઓ મહાદુખી છે. શું અહીંયા કશાયના પરિણામમાં, જે કશાયના પરિણામમાં નરકનો બંધ કર્યો ત્યાં ઘણો હીન પુરુષાર્થી થયો એટલે ત્યાં નપુસક વેદમાં આવી ગયો. શું અહીંયા પુરુષાર્થ પોતાનો આત્મિક પુરુષાર્થની વિરુદ્ધ ચાલ્યો, અહીંયા વેદમાં પણ નપુસક વેદમાં આવી જાય છે. આ જો પુરુષાર્થને ને વેદને કેવો સંબંધ છે. શું એટલે નપુસક વેદમાં હોય એને આત્મિક પુરુષાર્થ ઘણો કઠણ છે. શું એથી ઓછી કઠણતા સ્ત્રી વેદમાં છે. પુરુષ વેદમાં તો વિશેષ શક્યતા છે આત્મિક પુરુષાર્થ કરવાની, એમ એ સૂચવે છે ઉત્તરો ઉત્તર. શું વેદનીયામાં એક અશાતાનો જ તેમને ઉદય હોવાથી ત્યાં અનેક વેદનાના નિમિત્ત મળ્યા જ કરે છે. હજારો રોગ થયા હોય એને, નારકીને એક બે રોગ, અહીંયા એકાદો રોગ થાય એવું નહીં. અહીં તો ક્યારેક થાય, ક્યારેક મટી જાય એવું બધું થાય. ત્યાં તો આયુષ જન્મો ત્યારથી એનું આયુષ પૂરું થાય ત્યાં સુધી એને સેંકડો હજારો રોગ હોય. હું પાર વગરના ગુમડાના પાર નહીં કોઈ. શું એવું એનું શરીર જ રોગથી ઘેરાયેલું હોય છે. શરીરમાં કોઢ, કાસ અને ખાંસી આદિ અનેક રોગ યુગપત હોય છે. યુગપત એટલે એક સાથે ઘણા રોગ એને હોય છે. આ તો બે ચાર લખે છે પણ એ નામે ન આવડે એવા સેંકડો હજારો રોગ થઈ જાય ત્યાં. એમ કે રોગના પ્રકાર કેટલા છે? કરોડો છે, લાખો નથી. જૈન દર્શન પ્રમાણે શરીર વિજ્ઞાન અત્યારે જે છે એના રોગના પ્રકારો કરોડો છે. આપણા શાસ્ત્રમાં એ કરોડો બતાવ્યા છે. એક તસુ શરીરમાં છન્નું રોગ હોય છે, અથવા એક રૂમાડે ઘણા રોગ છે, અનેક રોગ છે. રૂમાડે અનેક રોગ છે. રૂમાડા કેટલા છે? એટલે કરોડો રોગ છે શરીરને. ત્યાં હજારો રોગ ઉભા થઈ જાય છે. નારકીમાં ભૂખ તરસ તો તેમને એવી તીવ્ર હોય છે કે સર્વનું ભક્ષણ પાન કરવા ઈચ્છે છે, બધું ખાઈ જવાય એને એમ લાગે. હા, કાંઈ મળે નહીં એને, જરાય મળે નહીં રતિભાર. ત્યાંની માટીનું ભોજન તેમને મળે છે. શું ખાય?
માટી,
ગંદી માટી ખાય. હા, જેમાં વિષ્ઠા, લોહી, પાસ, પરૂપ, તે ખદબત્તી માટી હોય એ ખાય. બીજું કઈ ખાવા મળે નહીં ત્યાં. શું? ત્યાં માટીનું ભોજન તેમને મળે છે, પણ એ માટી એવી હોય છે, ઠીક લખ્યું છે, કે જે અહીં આવે તો તેની દુર્ગંધથી કેટલાય ગાંવ સુધીના મનુષ્ય મરી જાય. એટલો અંદરથી ગેસ છૂટે, આમ પોઈઝનસ ગેસ છૂટન મરી જાય છે ને. એની થોડીક માટી અહીંયા આવે તો હજારો માણસ, હજારો ગાંવ સુધી મરી જાય, સેંકડો ગાંવ સુધી. એટલી દુર્ગંધવાળી માટી એને ખાવા મળે ત્યાં. ઠીક, શું દશા થાય છે જીવને? પાપ કરીને પાછું વાળીને જોવે ને, આ સ્થિતિ થાય છે. શીત ઉષ્ણ ત્યાં એવા હોય છે કે લાખ યોજન નો લોખંડ નો ગોળો હોય તો તેનાથી ભસ્મ થઈ જાય ઠંડી ને ગરમી થી. રાખ થઈ જાય, લાખ યોજન નો લોખંડ નો ગોળો છે એ ઓગળી જાય નહીં, એની રાખ જ થઈ જાય છે તે. એટલી તો ગરમી પડે ત્યાં. અહીંયા થોડીક ઇલેક્ટ્રિસિટી બંધ થાય ત્યારે ખબર પડે છે ને, હે, એવી સ્થિતિ છે ત્યાં. સોનગઢમાં ગરમી તો ઘણી પડે ઉનાળામાં. અને ગુરુદેવના વ્યાખ્યાન સ્વાધ્યાય મંદિરમાં કઈ પંખાની વ્યવસ્થા નિષિદ્ધ છે ત્યાં તો. ચાલે જ નહીં ત્યાં, કરવા જ ન દે. શું? પછી કોઈ શાસ્ત્રોનું પાનું લઈને હવા ખાય એટલે ગુરુદેવની આંખ ફરે. શું કરો છો? આ અસાધના થાય છે. નારકીમાં ઘણી ગરમી વેઠી છે, અહીંયા આટલી કઈ છે નહીં એના પ્રમાણમાં. અનંતવાર નરકમાં જઈએ એવો. શું? થોડીક વિનય, વિવેક, શાંતિ, કશાયની મંદતા, તત્વ શ્રવણ કાળે જો ન હોય તો એ તત્વ પરિણમે નહીં. આમ તો એવું છે કે સત્પુરુષનો એ અવિનય છે. આમાં બેઠા હોય ને એવી રીતે હવા ખાય તો એમનો પણ અવિનય થાય, ગુરુનો પણ અવિનય થાય. શું? અને જ્યાં સુધી પર્યાપ્ત પ્રમાણમાં વિનય ન ઉગે, મહાત્મ બુદ્ધિ ન આવે, ત્યાં સુધી તે સત્પુરુષનો ઉપદેશ પરિણમવો સંભવિત નથી. ઉપદેશ જ ન પરિણમે એનો. શું? શાસ્ત્રનો, ગુરુનો જ્યાં સુધી વિવેક ન આવે, મહાત્મા ન આવે, ત્યાં સુધી એનો ઉપદેશ પરિણમતો નથી. તેમાં કેટલાક નરકોમાં અતિ શીતતા છે, એમાં ભેદ છે. અમુક ગરમીના ક્ષેત્રો છે, અમુક ઠંડીના ક્ષેત્રો છે નારકીમાં. તેમાં કેટલાક નરકોમાં અતિ શીતતા છે અને કેટલાક નરકોમાં અતિ ઉષ્ણતા છે. બે એકદમ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર છે. ઠંડી પણ એટલી બધી ને ગરમી પણ એટલી બધી જગતમાં ક્યાંય ન. ત્યાંની પૃથ્વી શસ્ત્રથી પણ મહાતીક્ષ્ણ કંટકના સમૂહથી ભરેલી છે. અહીંયા સડક મળે છે ચાલવા એવી, સડક ન મળે, કીડી ન મળે ત્યાં. હાલે તો કાંકરા પાકે છે કે નહીં, બૂટ પહેરે, ચંપલ પહેરે, માણસ પગરખા પહેરે છે, એ કઈ મળે નહીં ત્યાં. અને કેવી જેની જમીન છે કે એવા કાંકરા છે શસ્ત્ર જેવા કે પગ મૂકે એટલે હોરા ઉતરી જાય, એમ સૂળ વાગે ને એવી રીતે, એ પથરા એવી રીતે વાગે, હોરા પગમાંથી બહાર નીકળે એવા અણીદાર હોય. એ પૃથ્વી વનના ઝાડ, એ પૃથ્વીના વનના ઝાડ શસ્ત્રની ધાર જેવા પાંદડાથી ભરેલા છે. અને ત્યાં જે એને કોઈ ઘાસ છોડવા પાંદડા કઈ અડે એટલે લોહી લુહાણ થઈ જાય, છરીની જેમ વાગે, તરવારની જેમ વાગે, ભાલાની જેમ વાગે, એ વનસ્પતિ એવી થાય, જમીન એવી હોય, બધું એના પ્રમાણમાં હોય ને, પાપના પ્રમાણમાં હોય. જેનો સ્પર્શ થતા શરીરના ખંડ ખંડ થઈ જાય. શું? જેનો સ્પર્શ થતા શરીરના ખંડ ખંડ ટુકડા થઈ જાય, કપાઈ જાય એનું શરીર, વાગે એટલું નહીં, કટકા થઈ જાય. શું? કાને વાગે તો કાન છૂટો પડી જાય, કપાઈ જ જાય, એના અંગ ઉપાંગ કપાઈ જાય, એવા હોય છે વનસ્પતિ. ખંડ ખંડ થઈ જાય એવા એવા જળ સહિત તો જ્યાં નદીઓ છે, જેનો સ્પર્શ થતા શરીરના ખંડ ખંડ થઈ જાય એવા જળ સહિત તો ત્યાં નદીઓ છે. લ્યો, નદીમાં નાખે એને ત્યાં ટુકડા થઈ જાય એવા પાણી આકરા હોય, પાણી વાગે છે, પાણી વાગે, પાણીની પછાડ વાગે જ માણસ બેભાન થઈ જાય કે મરી જાય. આ ઉપરથી પડે છે ને, ધુમકા મારે છે ઊંચેથી, એને મારવાની કળા છે એમાં. તો પછાડ વાગે પાણીની, એની એની સપાટીમાં એટલું ટેન્શન છે, સરફેસ ટેન્શન. ઉપરથી પડે છે કે નહીં પાણીની પછાડ, ગામડા મરી જાય એને બધી ખબર હોય, પાણીની પછાડ વાગે માણસને બેભાન કરી નાખે ને ગામમાં મરી જાય. અહીં તો શરીરના ટુકડા થઈ જાય એવી નદીઓ હોય છે. હા, પાછા અંધાઈ જાય, પણ વેદના કેવી થાય? એ તો આયુષ હોય ત્યાં સુધી બધા, પાછા શરીર વિકૃત શરીર છે, વળી જોડાઈ જાય. પારો જેમ ભેગો થઈ જાય છે, પારાના ટુકડા થઈને ભેગો થઈ જાય એવું સેમી લિક્વિડ જેવું શરીર હોય છે, વળી પાછો ફરીને ટુકડા થાય, ફરીને હંધાય, ફરીને ટુકડા થાય, કેટલી વાર થાય એનો કોઈ હિસાબ નહીં. તથા જેથી શરીર દગ્ધ થઈ જાય એવો પ્રચંડ પવન છે, અહીંયા લુવાય છે ને, શરીર બળી જાય ત્યાં. અહીંયા જેમ લુવાય છે, માણસને તાવ આવે છે ને, બહુ લૂ લાગી હોય તો સીધો 105 ડિગ્રી તાવ થઈ જાય. કેમ? કે લૂ બહુ લાગી ગઈ છે, ત્યાં તો શરીર બળવા માંડે, હળગે સીધું. એવા ગરમ પવન હોય કે શરીરમાં સીધી આગ લાગે, વગર દિવાસળીએ હવે હળગવા માંડે. જેમ લાવાનળ લાગે છે ને જંગલમાં એવી રીતે, એ નારકીઓ એકબીજાને અનેક પ્રકારે દુખી કરે, ઘાણીમાં પીલે, શરીરના ખંડ ખંડ કટકા કરે, હાંડીમાં રાંધે, ઠીક, જીવતો રાંધે એને. અહીંયા અહીંયા જીવતા રાંધે છે ને, માથલા બાથલા ને બધાને કરે છે ને, એ બધા અહીંયા જે કરે પછી ત્યાં ભોગવે. કોરડા મારે શું? તથા લાલ ચોળ ગરમ લોખંડાથી સ્પર્શ કરાવે, ધગધગતા હરિયાથી દામ દે, ઇત્યાદિ વેદના પરસ્પર ઉપજાવે છે. ઘણી વેદના ઉપજાવે એકબીજાને શું? દુખી કરવા માટે. ત્રીજી નરક સુધી તો અસુર કુમાર દેવજીને પોતે પીડા આપે. ત્રીજી નરક સુધી દેવોનું આવાગમન છે, અસુર કુમાર નામના દેવો હોય છે એ જઈને એને પીડા આપે, અથવા તેમને પરસ્પર લડાવે એવી તીવ્ર વેદના હોવા છતાં. શું? અહીંયા પણ ઘણાને લડાવવાની વૃત્તિ હોય છે ને, અમસ્તા અમસ્તા, ઓલાને ખોટું કે ને, ઓલાને ખોટું કે ને, એ ઝઘડો થાય એમાં એ રાજી. આ બધું ત્યાં અસુર કુમાર થાય. આ પછી ભાવ કર્યા હોય દેવગતિમાં જાય, પણ હલકા દેવમાં જાય, મિથ્યા દ્રષ્ટિ હોય એટલે જાય પછી નારકી ને લડાવવા, પછી નારકી થાય ક્રમે કરીને, તરત ન થાય ક્રમે કરીને થાય. એવી તીવ્ર વેદના હોવા છતાં પણ તેમનું શરીર છૂટતું નથી, એવું વારંવાર કટકા કરે તોય પણ એ શરીર આયુષ છૂટતું નથી. પારાની માફક ખંડ ખંડ થઈ જવા છતાં પાછું મળી જાય છે, એવી ત્યાં તીવ્ર પીડા છે. વળી સાતાવેદનીનું ત્યાં કોઈ નિમિત્ત નથી, જરાય સાતા મળે નહીં, એવું કાંઈ સાધન મળે નહીં, છતાં કોઈ અંશે કદાચિત કોઈને પોતાની અનુભાગાયા
અશુભ નો અનુભાગ તીવ્ર પડે તો અઘાતી નો બંધ પણ મોટો પડે, સ્થિતિનો અઘાતી ની સ્થિતિ નો બંધ મોટો પડે. એટલે અનુભાગ ની સ્થિતિ હારે હારે ચાલે છે ને, એટલે જઘન્ય 10,000 વર્ષ તથા ઉત્કૃષ્ટ 33 સાગર નું હોય છે. ઓછામાં ઓછો નારકી માં જાય 10,000 તો પેલી નારકી માં હવાય હોય ને, હવે પછી જેમ નીચે જાય એમ એના સ્વર્ગ માં ઉપર જાય એમ આયુષ વધારે હોય છે, અહીંયા નીચે જાય એમ આયુષ મોટા હોય છે. શું ઉત્કૃષ્ટ 33 સાગર નું હોય છે બે જગ્યાએ, એટલે બધો કાળ ઉપર કહેલા દુઃખો તેમને સહન કરવા પડે છે. જો દેવમાં જગન્ય આયુષ 10,000 નું, ઉત્કૃષ્ટ 33 સાગર નું, નારકીમાં જગન્ય 10,000 નું, ઉત્કૃષ્ટ 33 સાગર નું. આ શુભાશુભ ના ફળ. નામ કર્મ માં બધી પાપ પ્રકૃતિઓનો જ તેમને ઉદય વર્તે છે. શું પેલા આયુષ લીધું, પછી વેદની લીધું, હવે ના આયુષ, પછી આયુષ લીધું, હવે નામ લે છે. નામ પ્રકરણમાં બધી પાપ પ્રકૃતિનો તેમને ઉદય વર્તે છે, એક પણ પુણ્ય પ્રકૃતિનો ઉદય નથી. નારકીમાં નામ કર્મ ને એક પણ પુણ્ય પ્રકૃતિનો થોડો પણ ઉદય નથી, જેથી તેઓ મહાદુખી છે. અને ગોત્ર કર્મમાં માત્ર નીચ ગોત્રનો જ તેમને ઉદય છે, જેથી તેમની કાંઈ પણ મહત્તા થતી નથી, માટે પણ તેઓ દુઃખી છે. એ પ્રમાણે નરક ગતિમાં મહાદુઃખ છે, એ રીતે નરક ગતિમાં મહાદુઃખ છે. હવે 3 ઇંચ અવસ્થાનું થોડુંક વર્ણન ફરીને કરે છે પાછા, કારણ કે એ જરા 3 ઇંચ ગતિનું પેટ બહુ મોટું છે. ત્રણે ચારે ગતિમાં 3 ઇંચ ગતિનું પેટ મોટું છે. ત્યાં ઘણી ઉપજવાની સ્થાનો ઘણા છે, યોનિઓ ઘણી છે, અને એના ભેદ પ્રભેદ અને સંખ્યા પણ બહુ મોટી છે. જગતના મોટા ભાગના જીવો 3 ઇંચ ગતિમાં છે, બહુ ભાગ જીવો 3 ઇંચ ગતિમાં છે, અને બાકીની 3 ગતિમાં ફરી ફરીને પાછા 3 ઇંચ ગતિમાં જ વધારે ઉપજે છે. એ 3 ઇંચ અવસ્થાના દુઃખનું વર્ણન કરે છે. 3 ઇંચ ગતિમાં ઘણા જીવો તો લબ્ધિ અપર્યાપ્તક છે. લબ્ધિ અપર્યાપ્તક એટલે શું, કે જ્યાં જન્મમાં ના હોય ત્યાં એની પર્યાપ્ત સ્થિતિ થાય. પર્યાપ્ત એટલે શું, કે 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય જે જીવ હોય 5 ઇન્દ્રિય સુધીના, એ પૂરી ઇન્દ્રિયો ની રચના પુદ્ગલ પરમાણુમાં થાય એ પહેલા મરી જાય, એટલું ઓછું આયુષ લઈને ગયા હોય. શું કે એની પર્યાપ્ત 5 ઇન્દ્રિયના પૂતગોળોની ગોઠવાય ન ગોઠવાય ત્યાં તો એ આયુષ છોડીને મરી જાય, એને લબ્ધિ અપર્યાપ્તક કહે છે. તેમને તો ઉચ્છવાસના 18મા ભાગ માત્ર આયુષ છે. અને એમનું આયુષ કેટલું છે, શ્વાસ બહાર છોડીએ એનો 18મો ભાગ કરીએ એટલો એનું આયુષ છે, એટલે ક્ષણથી પણ ઓછું છે. કેટલાક નાના ઝીણા જીવો પર્યાપ્ત પણ હોય છે, અને કેટલાક નાના શરીર વાળા જીવો એને જે પ્રમાણે ઇન્દ્રિય હોય એટલી પર્યાપ્તિ થાય છે, પણ તેમની શક્તિ પ્રગટ જણાતી નથી. જ્ઞાનાદિક ત્યાં મુંડાઈ ગયા છે, જ્ઞાન એને બહુ અલ્પ જ્ઞાન હોય છે. જ્ઞાનની વિરાધના કરી હોય, શાસ્ત્રની વિરાધના કરી હોય, શાસ્ત્ર બીજા કોઈ અધ્યયન કરતા હોય એની વિરાધના કરી હોય, અને પોતાના આત્માને વિરાધના કરી હોય, તો એનું જ્ઞાન જલ્દી મૂંઢાઈ જાય છે. એ જલ્દી નિગોદમાં જવાની તૈયારી કરે છે. પણ તેમની શક્તિ પ્રગટ જણાતી નથી. તેમના દુઃખો તો એકેન્દ્રિય જેવા જ જાણવા, શું એ પણ એમના એ નાના શરીર વાળાના દુઃખો ભલે બે ઇન્દ્રિય હોય તો પણ લગભગ એકેન્દ્રિય જેવી જ એની સ્થિતિ હોય છે. વિશેષમાં જ્ઞાનાદિકની તેમનામાં વિશેષતા છે, બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિયો એને જ્ઞાનની વિશેષતા છે. વળી મોટા પર્યાપ્ત જીવોમાં કેટલાક સન્મૂર્છન છે, સન્મૂર્છન છે એટલે એમને હવામાં એનું શરીર ઉત્પન્ન થઈ જાય, બને છે ને કીડા મકોડા બધા સમૂર્છન જીવો, આ બત્તીના જીવો બધા થઈ જાય છે. વાતાવરણ માટે ભેજવાળી એવા હોય કેટલી જાતના થઈ જાય છે એ બધા એને સન્મૂર્છન કહેવામાં આવે છે. તથા કેટલાક ગર્ભ જ છે એટલે જે ગર્ભમાં આવીને જન્મે તેને ગર્ભ જ કહે છે, જય એટલે જન્મનારા. ગર્ભપૂર્વક જન્મ થાય તેને ગર્ભ જ કહે છે, અને વગર ગર્ભે એમને ઉત્પન્ન થઈ જાય એને સન્મૂર્છન કહેવામાં આવે છે, એ શાસ્ત્ર પરિભાષા છે. તેઓમાં જ્ઞાનાદિક પ્રગટ હોય છે, શું એ પર્યાપ્ત જીવોમાં જ્ઞાનાદિક પ્રગટ હોય છે, પણ તેઓ વિષયોની ઈચ્છા વડે સદા વ્યાકુળ, ઈચ્છા ઘણે ને મળે થોડું, ઈચ્છા ઘણે ને મળે થોડું, એટલે આકુલતા 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 ચાલુ રહે છે. હા, એમાં બે બે જાત છે, ગર્ભજ પણ છે, સંગ પંચેન્દ્રિય છે અને સંમૂર્છન પણ છે. મનુષ્યમાં છે ને, મનુષ્યમાં જે મનુષ્યના માંસમાં ઉત્પન્ન થાય છે સંમૂર્છન મનુષ્ય થાય છે, પછી અંગુપાંગમાં ઉત્પન્ન થાય છે સંમૂર્છન, પણ બહુ સૂક્ષ્મ શરીરવાળા હોય, અસંગની પંચેન્દ્રિય હોય એટલે એને એકેન્દ્રિય જેવું દુઃખ લાગે, હોય સંગની પંચેન્દ્રિય હોય એનું દુઃખ એકેન્દ્રિય જેવું હોય, એવા બહુ ઝીણા જીવો થાય છે. અનેક જાત છે આમાં, તો સરવાળો છે આમાંથી કેમ નીકળવું. આ બધું વર્ણન શું કરવા કરે છે કે આમાંથી કેવી રીતે છૂટી જવું. જગતમાં નજર સામે છે આ બધું, સંસાર કેવળ દુઃખમય છે એ વાત નજર સામે છે. હવે એમાં એ દુઃખ માંથી કેમ છુટકારો કરવો, સ્વાર્થી થઈ જાય એમ કે છે. શું બીજો કોઈ આમાં દુઃખથી છૂટવાનો એક જ રસ્તો છે, બીજો રસ્તો નથી પાછો. ત્રણ કાળ ત્રણ લોકમાં દુઃખથી છૂટવાનો એક જ ઉપાય છે, ને એ ઉપાય તું ગોતી લે એક વાર, અને એ ઉપાય ઉપર લાગી જા. હા, તરત ઉત્પત્તિ થઈ જાય. વરસાદમાં તો બહુ જીવનની ઉત્પત્તિ થાય છે, એ બધા સંમૂર્છન હોય છે. કારણ કે ઘણા જીવોને તો ઈષ્ટ વિષયની પ્રાપ્તિ હોતી જ નથી. હવે મનુષ્ય થાય છે કેટલા, એટલા જન્મે ત્યારથી રોગી ને દરિદ્ર ને બધી રીતે પાપના ઉદયમાં હોય, એમ ને એમ આકુલતામાં આકુલતામાં મનુષ્ય આયુ પૂરું કરી નાખે. જે મનુષ્ય આયુમાં સિદ્ધપદનું આરક્ષણ રિઝર્વેશન થાય એવો જે મનુષ્ય પર્યાય એ પશુની જેમ પૂરો કરી નાખે, કાં ખાવા પીવામાં પૂરો કરે અને કાં દુઃખી થઈને પૂરો કરે કાય દુર્ગતિમાં. પણ કોઈને કદાચિત કિંચિત માત્ર પ્રાપ્તિ થોડી ઘણી ઈચ્છા પ્રમાણે થાય છે ત્યારે એ પોતાને ઘણો સુખી માને છે, પણ એ વખતે પણ એ દુઃખી છે. વળી તેઓ મિથ્યાત્વ ભાવ વડે અતત્વ શ્રદ્ધા વાળા બની રહ્યા છે. આ બધા તિર્યંત અવસ્થાઓમાં એમને મિથ્યા ભાવ હોવાથી, મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન હોવાથી અતત્વ શ્રદ્ધા વાળા બની ગયા છે, એટલે પોતાના આત્મામાં સુખ છે એની એને શ્રદ્ધા નથી. કષાયમાં મુખ્યપણે તીવ્ર કષાય તેમને હોય છે, અને જે ત્રિંજ પ્રાણીઓ છે એમાં પણ ક્રોધને મુખ્યતા છે, ક્રોધને માનની જ મુખ્યતા છે. એટલે બે ગતિ, તિર્યંત અને નારકી, બે ક્રોધ માનની મુખ્યતા વાળી છે. દેવ અને મનુષ્ય એ લોભ ને માનની મુખ્યતા વાળી ગતિ છે. ક્રોધ માન વડે તેઓ પરસ્પર લડે છે, એ નથી કહેતા ના મોટા જીવો નાના જીવોને ખાઈ જાય છે, એ ક્રોધ માન વડે તેઓ પરસ્પર લડે છે. આમ નીમડી નીકળે ઉંદરને ભાઈઓ મૂકે એને એના જેવું છે, એને એનું કઈ બગાડ્યું નથી, જાતિ વેર અને એ પ્રકટ જાતની પ્રકૃતિનો ઉદય હોય છે, એ જાતનો ક્રોધ એને આવ્યા વિના રહી ને ઈચ્છા કરે છે. પછી ભૂખ લાગે તો મારે એવું કઈ નથી, એને ક્રોધ આવે, પછી એમાં મરી જાય તો ખાધા વગર રહી જાય, પણ એક વખત તો એને મારી જ નાખે, એ બધી એવું ઉદય આવે, એને કઈ ભાન ભાન રહીએ એને એવું થાય છે. પરસ્પર લડે છે, ભક્ષણ કરે છે, લડે છે, ભક્ષણ કરે છે તથા દુઃખ આપે છે. માયા લોભ વડે તેઓ છળ પ્રપંચ કરે છે, એમાં પણ એવા બધા હોય છે. તિર્યંચોમાં પણ વસ્તુની ઈચ્છા કરે છે તથા ઈચ્છિત વસ્તુને ચોરે છે, એમાં પણ એવું હોય છે. એકબીજાનું લઈ જાય, વાંદરામાં વિશેષ હોય છે, જરા વધારે ઉઘાડો હોય છે ને. માયાદી કરે છોરે હાસ્યાદી વડે તે કષાયોના કાર્યોમાં પ્રવર્તે છે. ઘણી કોઈને કદાચિત મંદ કષાય હોય છે, પરંતુ થોડા જીવોને હોય છે એ કષાયની મંદતા હોય છે, પણ એ બહુ થોડા જીવોને હોય છે, તેથી તેમની અહીં મુખ્યતા નથી, એને અહીંયા મુખ્યતા નથી. વેદનીયમાં મુખ્યપણે તેમને અસાતા વેદનીયનો ઉદય હોય છે. તિર્યંજ ગતિમાં સાતા વેદની ઓછી છે, અસાતા વેદની ઘણી છે, કેમ કે ત્યાં એને મકાન કંબળ કપડાં અને જમવાની કોઈ વ્યવસ્થા નથી. અહીં મનુષ્ય છે એ બધી વ્યવસ્થા કરે છે, એને કોઈ વ્યવસ્થા નથી. ત્યાં વિદેશમાં વાંદરામી બેસે છે ને, હવે તમે એક કિલો નાખો ને 40 જણા હોય કેટલું ભાગે આવે, પેટમાં ખાડો 1 કિલો આવવાને બદલે 3 કિલો ખાઈ જાય, એટલો હાથમાં કેટલું આવે. એમાં ઓલો મોટો હોય એ પાછો મારીને બગાડે, આ બધી સ્થિતિ છે. ને કાંઈ પણ કોઈ અસાતાની એટલી બધી મુખ્યતા છે મોટા ભાગે, જેથી તેમને રોગ પીડા ક્ષુધા તૃષા છેદન ભેદન બહુ ભારનું વાહન, આ ગાડી ઘોડા બળદ ઊંટ એને ભારનું વાહન કરાવે છે. ટાઢ તાપ ને અંગભંગાદી અવસ્થાઓ થાય છે, પડે આખડે શું હાડકા ભાંગી જાય. એને કઈ ત્યાં ભાડભાઈ કોઈ લઈ જનાર હોતું નથી, એને પીડા ભોગવા જ કરે. તે વડે દુઃખી થતા પ્રત્યક્ષ જોઈએ છીએ, અને એ વડે પ્રત્યક્ષ દુઃખી થતા જોવામાં આવે છે. એ જે દુઃખી થાય છે એના ઉપરથી તું જ્ઞાન એમને એમ દુઃખી થતા એ પરિણામનું ફળ છે. માટે અહીં ઘણું કહેતા નથી, એનો કેટલો વિસ્તાર કરવો, આ તો એટલું બધું છે એનો વિસ્તારનો પાર આવે એવું, દુઃખના પાર નથી ને દુઃખના વિસ્તારનો પણ પાર આવે એવો નથી. વળી કોઈને કદાચિત કિંચિત સાદા સાતા વેદનીયનો પણ ઉદય હોય છે, ક્યારેક કોઈને થોડીક સાતા વેદનીયનો ઉદય હોય છે. કોઈ કોઈ જીવોના નથી, શ્રીમદને ત્યાં પૈસાવાળાને ત્યાં કૂતરા રાખે છે તો ગરીબ માણસ કરતા એને ખોરાક ખારો મળતો હોય, ઓલાને હુકો રોટલો ન મળતો હોય, અથવાડ ન મળતો હોય, અને બિસ્કીટ મળતા હોય, કોઈ નહીં, એવો સાતાનો ઉદય પણ હોય છે, પણ એવા જીવો બહુ ઓછા, પણ એ થોડા જીવને હોય છે, તેથી અહીં તેની મુખ્યતા નથી. 2 પેરેગ્રાફમાં છેલ્લી નીતિ સરખી આપી છે, કોઈને કશાયની મનતા હોય છે પણ તે થોડા જીવોને હોય છે, અહીં એની મુખ્યતા નથી. કોઈને સાતા વેદનીનો ઉદય હોય છે પણ એવા જીવો થોડા હોય છે, એની અહીંયા મુખ્યતા નથી, કેમ કે ઘણા દુઃખી છે, કોક હોય એનો શું અર્થ છે. તેમનું આયુષ અંતર્મૂર્ત થી કોટી પૂર્વ સુધીનું હોય છે. જગન્ય આયુષ અંતર્મૂર્ત નો જગન્ય અંતર્મૂર્ત લેવું, અને વધુમાં વધુ એને 1 કરોડ પૂર્વ સુધીના આયુષ વાળા પ્રાણીઓ હોય છે. તિર્યંજ ગતિમાં એ બધા જળચર પ્રાણીઓ એવા હોય છે, એના શરીરે મોટા આયુષે મોટા હોય છે. ત્યાં ઘણા જીવો તો અલ્પ આયુષ્યના ધારક હોય છે, મોટા ભાગના જીવોને અલ્પ આયુષ, તેથી તેઓ વારંવાર જન્મ મરણના દુઃખ પામે છે. વારંવાર મરવું થાય, વારંવાર જન્મ થાય, ને 2 વખતે દુઃખી થાય છે. વળી ભોગભૂમિ ના જીવો નું આયુષ્ય ઘણું હોય છે, જે ભોગભૂમિ માં તિર્યંશ હોય છે, કર્મભૂમિ અને ભોગભૂમિ, એમાં જે યુગલિયાના ક્ષેત્રમાં જે તિર્યંશ હોય છે એનું આયુષ્ય ઘણું હોય છે. જે કરોડ પૂર્વ ના આયુષ્ય કહે છે એ બધા એવા ભોગભૂમિના તિર્યંશો છે. તેમને સાતાવિદની નો ઉદય પણ હોય છે, એને ત્યાં સાતાવિદની નો ઉદય ભોગભૂમિમાં વિશેષ છે. પરંતુ એવા જીવો થોડા છે, જે સંખ્યા છે તિર્યંશની ગતિમાં એના પ્રમાણમાં એ સંખ્યા બહુ ઓછી છે, બહુ થોડા છે. નામ કર્મમાં મુખ્યપણે તિર્યંશ ગતિ આદિ પાપ પ્રકૃતિઓનો તેમને ઉદય હોય છે. એ પાપ પ્રકૃતિ છે તિર્યંશ ગતિની, નામ કર્મની ગતિ છે એ નામ કર્મમાં જાય છે. શરીર પણ નામ કર્મમાં. કોઈને કદાચિત કોઈ પુણ્ય પ્રકૃતિનો પણ ઉદય હોય છે, પરંતુ તે થોડા જીવોને થોડો હોય છે, તેથી અહીં તેની મુખ્યતા નથી. એ તો અપવાદ જેવું ગણવું, બાકી મોટા ભાગના ને તો દુઃખ દુઃખ ને દુઃખ જ છે. ગોત્ર કર્મમાં પણ એક નીચ ગોત્રનો જ ઉદય હોય છે, તેથી તેઓ હીન બની રહ્યા છે. ગોત્ર કર્મમાં પણ નીચ ગોત્રનો તિર્યંશ ગતિમાં ઉદય છે, તેથી તેઓ હીણપટ અનુભવે છે, એ જાતનું પણ એને દુઃખ છે. એ પ્રમાણે તિર્યંશ ગતિમાં પણ મહાદુઃખ હોય છે. હવે મનુષ્ય ગતિના દુઃખનું વર્ણન કરે છે, શું પછી દેવગતિના દુઃખનું વર્ણન કરશે? શું દુઃખની કથા મોટી છે? જીવના દુઃખની કથા પણ બહુ મોટી છે, કેમ કે આ સંસારમાં આનંદ કાળ સુધી દુઃખ જ ભોગ્યા છે. એકલા દુઃખ જ ભોગ્યા છે, એ છોડાવવા માટે આ દુઃખનું વર્ણન કરે છે. મનુષ્ય ગતિમાં અસંખ્યાતા જીવો, આ બધો કર્ણ અનુયોગ નો વિષય છે. કર્મ ના ફળ છે ને, કર્મ ના ફળ અને કર્મ ફળ ના કારણો રૂપ પરિણામ, એટલે આ બધો કર્ણ અનુયોગ ના વિષયમાં જાય છે. ભોગ્ય સ્થાનો ની રચના પણ કર્ણ અનુયોગ ના વિષયમાં જાય છે. જીવને દુઃખ તો જોતું નથી, એટલે એને સુખ માટે તો શોધે છે, ખોટો ઉપાય કરે છે, એટલે સુખી થતો નથી. એટલે કરુણા કરીને જ્ઞાનીઓ નિષ્કારણ કરુણાથી સાચો ઉપાય બતાવે છે. મનુષ્ય ગતિમાં અસંખ્યાતા જીવો તો લબ્ધિઓ પર્યાપ્ત છે, નથી? ઘરમાં આવે એ પેલા મરી જાય, તેઓ તો સન્મૂર્છ જ હોય છે, એમાં એ લગભગ સન્મૂર્છ જીવોમાં એવું બને છે. તેમના આયુ ઉચ્ચ શ્વાસના 18મા ભાગ માત્ર હોય છે, અને એ પણ એવા નિગુણ આયુની જેમ જ હોય છે. વળી કેટલાક જીવો ગર્ભમાં આવી થોડા જ કાળમાં મરણ પામે છે, કેટલાક તો ગર્ભમાં ને ગર્ભમાં જન્મથી આ પહેલા મરી જાય છે. એટલું આયુષ્ય ઓછું બાંધ્યું હોય, મનુષ્ય ગતિ પડી હોય, આયુષ્ય એટલું ઓછું હોય એનું. શું તેમની શક્તિ પ્રગટ ભાસતી નથી, એટલે એમના દુઃખ તો એકેન્દ્રિય વત સમજવા, જો સંગની પંચેન્દ્રિય છે પણ એકેન્દ્રિય જેવું દુઃખ ગર્ભમાં આવીને મરે, એકેન્દ્રિય જેવું એને દુઃખ હોય છે, એટલું બધું તીવ્ર દુઃખ હોય છે. મનુષ્ય ગતિમાં એટલું દુઃખ છે, મનુષ્યમાં ઓછું દુઃખ નથી, એવું દુઃખ પડે છે એકેન્દ્રિય જેવું. તેમના દુઃખ તો એકેન્દ્રિયવત સમજવા વિશેષ છે, તે વિશેષ સમજવા. ગર્ભજ જીવોને કેટલો કાળ ગર્ભમાં રહેવાનું છે, પછી બહાર નીકળવું થાય છે, તેમના દુઃખોનું વર્ણન કર્મ અપેક્ષાએ પૂર્વે કર્યું છે તેવું હું સમજવું. એ જન્મતા વખતના પણ દુઃખ ઘણું છે જીવને, એ બધું વર્ણન ગર્ભજ મનુષ્યોને સંભવે છે. આગળ જે બધા દુઃખ કહ્યા એ પ્રમાણે, અથવા ત્રિયંચો નું વર્ણન કર્યું છે તેમ જાણવું, અને ત્રિયંચો ને દુઃખ થાય છે એવું દુઃખ ત્યાં થાય છે. વિશેષ એ છે કે અહીં કોઈ શક્તિ વિશેષ હોય છે, શું એને વ્યક્ત કરવાની શક્તિ છે, શક્તિ છે એટલે બાળક રડે છે જન્મતી વખતે. રાજાઓ આદિને સાતાનો વિશેષ ઉદય હોય છે, શું એટલે ત્યાં વિશેષ સાતાનો ઉદય, પુણ્યશાળી છે જીવો છે. ક્ષત્રિયાગુર આદિ કોને ઉચ્ચ ગોત્રનો પણ ઉદય હોય છે, ક્ષત્રિય અને બ્રાહ્મણ વૈશ્ય વગેરેને ઉચ્ચ ગોત્રનો પણ ઉદય હોય છે, તથા ધન કુટુંબાદિકના નિમિત્ત અહીં વિશેષ હોય છે. મનુષ્યની અંદર ધન કુટુંબ બધું વ્યવસ્થિત હોય છે, સમાજ રચના બધું વગેરે ઇત્યાદિ વિશેષ સમજવા, અથવા ગર્ભાદી અવસ્થાના દુઃખો તો પ્રત્યક્ષ ભાષે છે, જેમ વિષ્ઠામાં લટ ઉત્પન્ન થાય છે, લટ એટલે ઈયળ, જેમ વિષ્ઠામાં ઈળ પડે છે તેમ ગર્ભમાં શુક્ર શોણિતના બિંદુને પોતાના શરીર રૂપ કરી જીવ ઉત્પન્ન થાય છે, તેમ ગર્ભમાં આવેલો મનુષ્ય છે એ લોહી અને વીર્યના ખોરાકથી પોતાના શરીરને ઉત્પન્ન કરે છે, અથવા શરીર મોટું થાય છે ત્યાં ખોરાક એ છે. પછી ત્યાં ક્રમપૂર્વક જ્ઞાનાદિકની શરીરની વૃદ્ધિ થાય છે, ધીમે ધીમે એનું શરીર પણ વૃદ્ધિમાન થાય, વધતું જાય, અને જ્ઞાન પણ ઉઘાડ પણ વધતો જાય આપોઆપ. ગર્ભના દુઃખ ઘણા છે, સંકોચરૂપ અને અધોમુખ ઊંધે માથે જન્મે છે ને, સંકોચરૂપ અને અધોમુખ રહી ક્ષુધા તૃષાદિ સહિત ગર્ભનો કાળ પૂરો કરે છે, ત્યાં એની અંદરમાં ભૂખ તો તરસ લાગી હોય તો કાંઈ કહી શકે નહીં. ત્યાંથી જ્યાં બહાર નીકળે છે ત્યારે બાળ અવસ્થામાં પણ તે મહાદુખી થાય છે, બાળક અવસ્થામાં પણ એને દુઃખ વ્યક્ત કરવાનું, રોગ વ્યક્ત કરવાનું, પીડા વ્યક્ત કરવાનું સાધન ભાષા નથી, ઉગાડ નથી. કોઈ એમ કહે કે બાળ અવસ્થામાં થોડા દુઃખ હોય છે પણ એમ નથી, એ સમજણ ફેર છે. બાળક અવસ્થામાં વધારે દુઃખ છે, અને જ્ઞાન ત્યાં બિડાયેલું છે એની પણ મૂંઝવણ ઘણી છે, અને કોને કહે. પરંતુ શક્તિ થોડી હોવાથી તે વ્યક્ત થઈ શકતા નથી, શક્તિ થોડી હોવાથી તે બારમાં બતાવી ન શકે. પછી વ્યાપારાદિક વા વિષય ઈચ્છા આદિ દુઃખોની પ્રગટતા થાય છે, મોટો થાય એટલે પછી એને આ જોઈએ ને તે જોઈએ, આ જોઈએ ને તે જોઈએ, છપ્પન માના માગતો થાય છે, મળે ન મળે એને દુઃખ થાય. ત્યાં ઈષ્ટ અનિષ્ટ જનિત વ્યાકુળતા રહ્યા જ કરે છે, આ મને હરખું પીડ્યું, આ હરખું ન પીડ્યું, કારણ વગર ના કજિયા બાળકો કરે છે ને, કારણ વગર ના કજિયા. ત્યાં ઈષ્ટ અનિષ્ટ જનિત વ્યાકુળતા રહ્યા જ કરે છે, અને વૃદ્ધ થતા શક્તિહીન થઈ જવાથી તે પરમ દુઃખી થાય છે, અને વૃદ્ધાવસ્થામાં પછી રોગ ચાલુ થાય. વૃદ્ધાવસ્થા પોતે રોગ છે, અને ડાક્ટરો કહે છે એમ વાઇટાલિટી ઘટે એટલે અનેક જાતના રોગની ઇન્ફેક્શન ચાલુ થઈ જાય છે. એ દુઃખ પ્રત્યક્ષ થતા જોઈએ છીએ. અમે અહીં ઘણા શું કહીએ, એ તો નજર સામે છે, હોસ્પિટલમાં જઈ આવવું, ખબર પડે કેવા કેવા રોગથી મનુષ્યો પણ દુઃખી થાય છે એ દેખાયું છે. પ્રત્યક્ષ જેને નથી ભાસતા તે કહેલા કેમ સાંભળશે, વાહ જોયું કે છે, આ બધા નજરે દેખાય એવા દુઃખ છે, એનાથી તને ઉપદેશ નથી મળતો, સાંભળીને તો શું કરવાનો હતો, તને કેટલું કેવું, જોઈને તને આ દુઃખથી મુક્ત થવાની ઈચ્છા નથી થતી તો ચોપડી વાંચીને ક્યાંથી તને દુઃખથી મુક્ત થવાની ઈચ્છા થશે, શું એમ કીધું. વળી મનુષ્ય ગતિમાં કોઈ વેળા કિંચિત સાતાનો ઉદય હોય છે, પણ તે આકુળતામય છે, ક્યારેક સાતાનો ઉદય હોય છે પણ ત્યાં આકુળતા સાવ જાતી નથી, બીજી અનેક પ્રકારની આકુળતા ચાલુ જ રહી છે. અને તીર્થંકર આદિ પદ મોક્ષ માર્ગ વિના હોતા નથી, અને જે એકદમ સાતાના ઉદય વાળા પદો છે તીર્થંકર આદિક, આદિકમાં ચક્રવર્તી આદિ વગેરે લઈ લેવા, શું એ મોક્ષ માર્ગ પ્રાપ્ત થયા વિના કોઈ તેસર સલાખામાં આવે નહીં. મુનિ દશામાં પહેલા આવેલા હોય છે. એ પત્તા એમને એ વગર થતા નથી. એ પ્રમાણે મનુષ્ય પર્યાયમાં દુઃખ જ છે, મનુષ્યમાં પણ ક્યાંય સુખ છે એમ ન ગણવું એમ કહે છે. કોઈ એમ કે અમારે તો આમ દામ ને ઠામ છે, કાંઈ વાંધો નથી, પાણી માગીને દૂધ મળે છે. તો તું કેટલો દુઃખી છું એ તને ખબર નથી. એવું છે. એ પ્રમાણે મનુષ્ય પર્યાયમાં દુઃખ છે, પણ એ મનુષ્ય પર્યાયમાં કોઈ પોતાનું ભલું થવાનો પ્રયત્ન કરે છે. જો આ વાત અહીંયા લીધી, બીજી ક્યાંય ન લીધી. એ મનુષ્ય પર્યાયમાં કોઈ જીવ પોતાનું ભલું થવાનો પ્રયત્ન કરે તો તે થઈ શકે. ત્રણ ગતિ કરતા અહીંયા એક શક્યતા છે. આ શક્યતાનો સદુપયોગ કર્યો તો આના જેવો કોઈ રૂડો અવસર નથી, અને દુરુપયોગ કર્યો તો આના જેવો ખરાબ અવસર પણ કોઈ નથી. એવી પરિસ્થિતિ છે. જેમ કાણા સાંઠાની જળ વા સાંઠા ઉપરનો ફીકો ભાગ તો ચૂસવા યોગ્ય જ નથી, ફળી ગયેલો હાથો હોય અથવા હાવ ફૂકી ગાંઠ હોય નીચે થડીઓ, એમાં કઈ ચૂસે તો કઈ રસ આવે નહીં. એ શેરડી કઈ ચૂસવા જેવી હોય ને, ચૂસવા યોગ્ય જ નથી. અને વચ્ચેની કાણી ગાંઠો હોવાથી તે પણ ચૂસી શકાતી નથી. એની અંદર આંખ હોય છે ને, એ કાણું છે, એટલે છતાં કોઈ સ્વાદ ને લુલુપી તેને બગાડો તો ભલે બગાડો, પરંતુ જો તેને વાવવામાં આવે તો તેમાંથી ઘણા સાઠા થાય, રસના ડગલા થાય, ખાંડની ગુણીઓ ભરાય. એ ખાવાની ચીજ નથી, વાવવાની ચીજ છે એમ કે છે. શું કેવું છે? આ મનુષ્ય પણ ભોગ ઉપભોગ ને પુણ્યના ફળ ભોગવવા માટે નથી, તે આનંદમૃત ને વાવવા માટેની ગાંઠ છે એમ કે છે. ઠીક ધર્મજી લઈ આવ્યા છે, ઉપમા સારી લઈ આવ્યા છે. એને બગાડીશ નહીં એમ કે છે. તો મનુષ્ય ભાવને બગાડીશ નહીં. જો તેને વાવવામાં આવે તો તેમાંથી ઘણા સાઠા થાય, અને તેનો સ્વાદ પણ ઘણો મીઠો આવે.
તેમ મનુષ્યપણામાં બાળ અને વૃદ્ધપણું તો સુખ ભોગવવા યોગ્ય નથી, એમાં તો દુઃખ ઘણા છે. વચ્ચેની અવસ્થા તે પણ રોગ ક્લેશાદીથી યુક્ત હોવાથી, વચ્ચેની અવસ્થામાં રોગ ન થાય એવું કાંઈ નથી, એમાં પણ રોગ થાય, ઘણા જ ઘણી જાતના ક્લેશ ઉત્પન્ન થાય નિર્ધનતા આદિમાંથી, તો સુખ ઉપજતું નથી. છતાં કોઈ વિષય સુખનો લોલુપી તેને બગાડે તો ભલે બગાડે, પછી યુવાવસ્થામાં એકલા ભોગ ઉપભોગમાં જ રાખે તો એ મનુષ્ય પણ બગાડે તો ભલે બગાડે, પરંતુ જો તેને ધર્મ સાધનમાં લગાવે, પાંચે ઇન્દ્રિય સાબુત હોય, શરીર બળ હોય, વિચાર શક્તિ સારી હોય, અને જો ધર્મ સાધનમાં લગાવે તો તેથી ઘણા ઉચ્ચ પદને તે પામે, નિર્વાણ પદને પામે. ઉચ્ચ પદને હું ત્રણ લોકનો નાથ થાય. મનુષ્યપણામાં જો સાચે રસ્તે ચડે તો ત્રણ લોકનો નાથ થાય, નહીતર કોડી કોડીનો ભિખારી થઈને ફરવાનો છે. ત્યાં ઘણું નિરાકુળ સુખ પામે, ઉચ્ચ પદને પામે અને ત્યાં નિરાકુળ સુખને પામે, માટે અહીં જ પોતાનું હિત સાધવું. આ સરવાળો માર્યો, માટે અહીં પોતાનું હિત સાધવું, પણ સુખ થવાના ભ્રમથી આ મનુષ્ય જન્મને વ્રથા ન ગુમાવો. બહુ સરસ સરવાળો માર્યો છે.
જય વિદ્યા જય જય જય.